તારીખ 22/3/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 158 159 અને 160 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 118
સિવાય બીજી ક્યાંય મીઠા શાંતિ તો તને ચૈતન્યની મીઠાશમાં નહીં આવવા દે. આત્મસ્વભાવ આનંદ અમૃતનો કુંડ છે, ઓળખાણ થાય તો પોતાના સ્વભાવની પોતાના સ્વરૂપની કોઈ અલૌકિક મીઠાશ આવે છે, અથવા અધિકાય મુખ્યતા સ્વભાવની જ રહે એવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. સ્વભાવને ન ઓળખે તો જીવ ક્યાંય ને ક્યાંય કોઈને કોઈ અન્ય પદાર્થને વિશે અન્ય ભાવને વિશે મુખ્યતા કરે છે, એમાં એને અધિકતા લાગે છે, એમાં એને ઠીક લાગે છે, મીઠાશ લાગે છે. એ પરિસ્થિતિ સ્વરૂપની ચૈતન્યની મીઠાશ અને અધિકાર ઉત્પન્ન ન થવા દે એવી એક પરિસ્થિતિ છે. જેમ કે હૃદય દિશામાં દૂર જાય તો જેટલો દૂર જાય એટલું એને વધુ ચાલવું પડે. એમ આ ભાવથી દૂરવર્તી પણ થાય છે, દૂર વર્તવાનું થાય છે. જીવ શુભ ભાવમાં અશુભ ભાવમાં કે પાંચ ઇન્દ્રિયના કોઈ પણ મનોરમ્ય વિષયમાં મીઠાશ લે છે, અધિકાર કરે છે, સંતુકામાં સંયોગની અનુકૂળતામાં મીઠાશ આવે છે અને પ્રતિકૂળતામાં ઘણો અણગમો થાય છે. આ બુદ્ધિ એક જ જાત છે, પ્રતિકૂળતામાં અણગમો થાય એને અનુકૂળતામાં મીઠાશ ભરેલી પડી છે, એ ભાગ્ય સમજાવવાની જરૂર પડે. એવી સ્થિતિ ચૈતન્ય સ્વભાવની મીઠાશ ઉત્પન્ન ન થવા દે, ચૈતન્ય સ્વભાવમાં મુખ્યતા આવવા ન દે એવી પરિસ્થિતિ છે. એવી પરિસ્થિતિ પોતે ઊભી કરી હોય અહીંયા એમ કહેવાય છે. અને પછી એમ ઈચ્છે ક્યારેક હળવાશની પળોમાં એ ઈચ્છા રાખે, અભિલાષા રાખે કે મને આત્મા પ્રાપ્ત થાય તો સારો, મને આત્માનો અનુભવ થાય તો સારો, મને આત્માની શાંતિ મળે તો સારો. અને આત્માનો એવો પ્રયત્ન, શાંતિ મળે એવો મારો પ્રયત્ન અને પુરુષાર્થ ઉપડે તો સારો. નહીં થવા દે, કોણ નહીં થવા દે કે જે પહેલા મીઠાશ લઈ લીધી છે. જેમ કે અત્યારે કુટુંબ પરિવારનો સંયોગ છે, ઘરના રહેણાંક આદિ આશ્રયનો સંયોગ છે, આજીવિકા આદિ અનેક પ્રકારની બહારની સામગ્રીનો સંયોગ છે, જીવે એમાં કેટલી મીઠાશ લે છે એનું થર્મોમીટર તો પોતાનું જ્ઞાન અવલોકન કરે તો એને માપ આવે થર્મોમીટરમાં. નહીતર મા પોતે ન કાઢે ને પોતાને માપ ન જણાય તો પણ એ મીઠાશ છે તે પણ એનું કામ એવું કરે છે કે જ્યારે એ સંયોગનો વિયોગ થશે ત્યારે એનું રિએક્શન આવશે, આવ્યા વિના રહેશે, રોકી નહીં શકે. એ સંયોગમાં ફેરફાર થશે, એ સંયોગનો અભાવ થશે, ત્યારે જીવને જે અંદરથી આકુલતાને દુઃખ થશે એ એમ સૂચવે છે કે એને ઘણી મીઠાશ લઈ લીધી છે, ઘણી મીઠાશ વેદી લીધી છે. કેટલી વેદી છે એને ખબર હોય ન હોય એની સાથે કાંઈ લેવા દેવા નથી. જે કાંઈ પોતાથી, પોતાના સ્વભાવથી, પોતાના હિતથી વિરુદ્ધ થયું છે, અહિતરૂપ થયું છે તે થયું છે. પોતે જાણે અજાણો અજાણ્યો રહે કે પોતે એને જાણે એથી કઈ અહિતમાં ફેર પડતો નથી. અહિત કર્યું તે કર્યું છે અને એને હિત સાધવામાં વિઘ્નરૂપ થઈ પડે છે. એમ અહીંયા એક વાત નાખી છે ગુરુદેવ કે પોતાનું હિત સાધવામાં વિઘ્ન કરનાર કોણ છે? શા માટે આ જે પોતાનું પારમાર્થિક હિત સાધી શકતો નથી તો એનું એ જ કારણ છે કે એણે અન્ય દ્રવ્ય ભાવની અંદર મીઠાશ લીધી છે, એની અધિકાય આપી છે, એ રીતે એને એ સંયોગને ને ભાવને વેદ્યા છે કે જેને લઈને એને પોતાના પ્રત્યે પોતાના હિત સાધવા જવામાં એને વિઘ્ન રૂપ થઈ પડ્યા છે. દૂર જઈ રહ્યો છે પોતાના હિત સાધવાથી, દૂર ને દૂર, દૂર ને દૂર, માઇલો ના માઇલો, હજારો માઇલ દૂર જાય છે, લાખો માઇલ દૂર જાય છે. શ્રીમદજીએ 100 વર્ષ પહેલા એમના ચાલતા સમયમાં, ત્યારે તો આટલી બધી વક્રતા નહોતી, અત્યારે જે વક્રતા દેખાય છે એ મળેલી નહોતી, પણ ધાર્મિક સમાજ ઉપર એક દ્રષ્ટિપાત કરીને પોતે અભિપ્રાય આપ્યો છે કે વર્તમાન જૈન શાસનની દશા જોતા મૂળ ધર્મથી લાખો ગાંવ જૈનો દૂર પડ્યા છે. ક્યાં પડ્યા છે? લાખો ગાંવ દૂર, લાખો ગાંવ દૂર પડ્યા છે. અત્યારે હવે કરોડો છે, લાખો વાળા ચક્રવર્તી રાજ ચલીને એવી પરિસ્થિતિ છે. એટલે તો અહીં પૂર્વ ભૂમિકામાં શું પરિસ્થિતિ થાય છે કે આખું જગત અનુકૂળતા મેળવવી અને પ્રતિકૂળતાને હથાવવાના પ્રયત્નમાં પડેલા જેવો છે. આખા જગતમાં બધા આ રીતે પડેલા જેવો છે, પાછળ પડી ગયા છે કે કેમ અનુકૂળતા વધારીએ, કેમ પ્રતિકૂળતા ન આવે એવી વ્યવસ્થા અને ગોઠવણ કરી લઈએ. એક મુમુક્ષુ જીવ, આત્મારથી જીવ એવા કામમાં પડ્યો છે કે કોઈ પ્રતિકૂળતા મને પ્રતિકૂળતા ન હોવી જોઈએ અને કોઈ અનુકૂળતા મને અનુકૂળતા નહીં લાગવી જોઈએ. એવું લાગવા, એવું જ્ઞાતા દ્રષ્ટા રહેવાના, ઈષ્ટ અનિષ્ટ પણ મટાડવાના પ્રયત્નમાં પડ્યા છે. આત્મારથી જીવ, મુમુક્ષુ જીવ પોતાને જે ઈષ્ટ અનિષ્ટ પણ લાગી રહ્યું છે એ કેમ માટે એના પ્રયત્નમાં પડ્યા છે. આ લાઈન ફરી છે અહીંથી, કે આ ઈષ્ટનિષ્ઠ પણ લાગે છે શું કરવા જોઈએ. નથી કોઈ પદાર્થ આત્મામાં આવતો, નથી કોઈ પદાર્થ આત્માને સ્પર્શતો, નથી આત્મામાંથી કઈ ઘટતું. જ્યારે મારામાં ઉદ્ઘટ થતી નથી અને મને કોઈ પદાર્થ સાથે લેવા દેવા નથી, કોઈ પદાર્થ મારો છે નહીં, મારું કઈ છે નહીં આ જગતમાં, મારા સ્વભાવ સિવાય મારું કઈ છે નહીં, તો પછી મને છતાં લાગે છે જે કઈ મચ્યું નથી તો એ મટાડવાના પ્રયત્નમાં પડ્યો છે. ઈષ્ટ અનિષ્ટ પણ ઘૂંટવાના પ્રયત્નમાં જગતના રોપ્યા છે, ત્યારે આ મટાડવાના પ્રયત્નમાં લાગ્યો છે. આટલી લાઈફ જે થઈ છે એની દિશા બદલાય. આપણે એ બધું જ્ઞાન ને ભૂલીને છે, જ્ઞાન નું જ્ઞાનત્વ ભૂલતા એ બધું છે. બંને ને જ્ઞાન સાથે ખરેખર ન તો ઠીક પણ છે ને તો અઠીક પણ છે. જ્ઞાન તો માત્ર જ્ઞાન છે, જ્ઞાનમાં જ્ઞાન માત્ર સિવાય બીજું કઈ નથી. અને એ રીતે જ્ઞાન ને જોવે તપાસે તો જ્ઞાન પોતાની જ્ઞાનત્વ જાતિને ઉલંગતું નથી, છોડતું નથી, ઓળંગીને આગળ જતું નથી. એની વાસ્તવિક પરિસ્થિતિ પણ એને ભૂલે છે, એ બાજુ એનો દ્રષ્ટિપાત નથી. એટલે આર્થિક ને આર્થિક, આર્થિક ને આર્થિક, આખો દિવસ 24 કલાકની એ માથાફોડ આકુરતાની થઈ રહી છે. ગુરુદેવ એમ કહેતા કે આકુરતાની હોળી, આજે હોળીનો દિવસ છે ને, હોળી હળગી રહી છે. જીવના પરિણામમાં આકુરતાની હોળી હળગે છે, હળગે છે. આર્થિક છે ને આર્થિક છે, આ મને પાઠિક છે ને આ મને પ્રતિકૂળતા જ્ઞાન ને છે નહી, તો માત્ર જાણક સ્વ સ્વરૂપી છે. તું પરમા અણગમો કર કે પરમા ગમવા પણ કરે, બંને મીઠાશ છે. એ મીઠાશ તને મીઠાશ લાગે છે, પરમાર્થે એ ઝેર છે. કેટલું ઝેર ખાવું છે નક્કી કરી લે, વિચારી લે કેટલું ઝેર તારે ખાવું છે. એમને ઝેર ખાધે જ રાખે, ખાધે જ રાખે, ખાધે જ રાખે, પછી ઉતારવું મુશ્કેલ પડશે. બીજું કઈ નથી, એ ઝેરને ઉતારવું મુશ્કેલ પડશે. એ કહે છે એ વિઘ્ન થઈ પડે છે, એને ઉતારવું મુશ્કેલ પડે છે. માટે એ ભાઈ સમજીને આ સમજ કેટલું ઝેર ખાવું છે, આ સમજીને પરમી મીઠાશ છોડ, આ સમજી લે. અનુકૂળતાને અનુકૂળતા ગણીને, પ્રતિકૂળતાને પ્રતિકૂળતા ગણીને કેટલું ઝેર ખાવું છે. ગમે તે જગતમાં ઉથલ પાથલ થઈ જાય, અનુકૂળતાના ગંજ ખડકાઈ જાઓ કે પ્રતિકૂળતાના ગંજ ખડકાઈ જાઓ, અંદરથી આત્મા હલે નહીં. એવો એને આત્મા જોવો જોઈએ કે આત્મા અંદરથી હલે એવો પણ કાંકરી વાગે ત્યાં હલી જાય છે. વાત ગમે છે પણ એક કાંકરી વાગે ત્યાં અંદરથી હલી જાય છે. એ તો બે બે ઝેર જ છે, કહેવાતી મીઠાશ બધું ઝેર જ છે. પ્રતિકૂળતામાં અણગમો કરે છે, અનુકૂળતામાં ગમવા પણ લાગે છે, બે ઝેર છે બીજું કઈ. જ્યારે મીઠાશના પરિણામ ઉત્પન્ન થાય ત્યારે આ વાત જે સમજમાં આવી છે એની જાગૃતિ આવવી જોઈએ. એ જાગૃતિ ક્યારે આવે કે સાંભળવા વખતે એનો એટલી હદે રસ લીધો હોય તો, ઉપર ઉપરથી સાંભળે તો એ વિસ્મૃત થઈ જાય છે, ઝેર ખાવા ટાણે ઝેર ખાઈ લે છે, પછી પાછો સાંભળે કે આ તો ઝેર હતું, એની કઈ અસર એને થાય. એટલે સાંભળવા વખતે એટલે શ્રુત ને ભાવશ્રુત થી વાત લીધી છે. શું કહે છે? શ્રુત એટલે સાંભળવું, આ દ્રવ્ય શ્રુતને સાંભળવામાં આવે છે માટે એને નામ શ્રુત પડ્યું છે. શ્રુત એટલે સાંભળવું, સાંભળેલું, સાંભળવા યોગ્ય. તો ભાવથી શું સાંભળજે કે છે, એવા ભાવથી સાંભળજે કે જ્યારે એથી વિરુદ્ધ તારા પરિણામની સ્થિતિ ઉપજે ત્યારે એને સાંભળેલું હાજર થાય. ઘરમાં આપણે કમાઈ કમાઈ પૈસા ભેગા કરેલા હોય છે, પછી ડાક્ટર એમ કે ભાઈ માનવી ગંભીર ઊભી થઈ છે અને મુંબઈ જાઓ, વિલાયત જાઓ, અમેરિકા જાઓ, મેકાનો રસ્તો કરો, નહીં તો બહુ ઝડપથી ખલાસ થઈ જવાય. ઉપયોગ કરે છે કે નહીં પૈસાનો? શું કરે? એમ તેમ કે મારા પૈસા વપરાઈ જાય તો પછી હું શું કરું? ત્યારે શું કહે કે શેર સલામત તો ભૈયા બોલ, પહેલાં હાજો થઈ જાઉં, વળી કમાઈ લઈશ, પણ અત્યારે તો આના પૈસા છે શું કામ? હવે તો દેવું કરીને શું કરે, બચવા માટે શું કરે? તો અહીંયા કહે છે કે તે સાંભળ્યું, અગાઉ લઈ લીધી છે, ફરીને પ્રસંગ આવતા વળી પાછી મીઠાશ ઉભી થશે, એ તો ઉદય છે. આગળ લીધેલી વાતનો જ ઉદય છે, ઉદય આવશે કે પાછા મીઠાશ થવાના પરિણામ ઉત્પન્ન થવા લાગશે. એને વચ્ચે સાંભળી લીધી વાત કે આ ઝેર છે, એ મૂડી એને જો કામમાં આવે તો એને હાંડવી બરાબર છે. એની જાગૃતિ ન આવે તો સાંભળ્યું ને ન સાંભળ્યું બેમાં કાંઈ ભેદ નથી, કોઈ જાતનો ફરક જ નથી. એટલે શું છે કે એને પ્રયત્નમાં લાગવું જોઈએ, ઉદય સતત ધારાવા એ ચાલુ છે. પૂર્વકર્મનો ઉદય ક્રમશઃ ચાલુ ઉત્પન્ન થયા જ કરે છે. મારે કોઈ ઠીક નથી, મારે કોઈ અઠીક નથી, મને કોઈ લાભનું કારણ નથી, મને કોઈ નુકસાનનું કારણ નથી. આ પ્રયત્નમાં રહેવું, હું એ જ્ઞાતા દ્રષ્ટા જીવ છું, જ્ઞાન માત્ર સ્વરૂપે, એ પ્રયત્નમાં રહેવું, એમાં એને ઇષ્ટ અનિષ્ટપણો મટાડવાના પ્રયત્નમાં રહેવું. મટાડવાના પ્રયત્નથી મટશે, મટવાનું કારણ મટાડવાનો પ્રયત્ન સિવાય બીજું કાંઈ છે નહીં. ઇષ્ટ અનિષ્ટ થાય એટલે શાસ્ત્ર વાંચે એટલે મટી જાય કે નહીં? ઇષ્ટ અનિષ્ટ પણ મટાડવાનો અંતર પ્રયત્ન કરવો પડે તો મટે, એમ વાત છે. શ્રીમદજીએ સમ્યક દર્શન થયા પછી કુમારીજીમાં જે ઉલ્લેખ આવે છે ને 25મું વર્ષ, જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે, પ્રારબ્ધ એટલે પૂર્વકર્મ, જે જે કાળે સમય દરેક સમયે પોતપોતાના પૂર્વકર્મ જે સંચિત કર્મ બાંધેલા કર્મ છે એનો ક્રમશઃ ઉદય પાકી પાકીને આવે છે, એ તો એનું વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે. એના સ્વકાળે પાકે છે, કોઈ કર્મ વહેલું પાકતું નથી, કોઈ કર્મ મળું પાકતું નથી. જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે માત્ર જ્ઞાતા ભાવે લેવું. આ લીધું છે એમને પોતા ઉપર, વાત એમને પોતા ઉપર લીધી છે. મારો અત્યારે આ પ્રકાર છે પરિણમનનો, આવા પરિણમન માનો અત્યારે વર્તી રહ્યો એમ કરીને પોતાની વાત લખે છે. તે પ્રારબ્ધને સમ્યક પ્રકારે એટલે માત્ર જાણવાપણે માત્ર જ્ઞાતા ભાવે વેદન કરવું, એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે. ત્રણેય કાળના સનાતન એટલે ત્રણેય કાળના જ્ઞાની પુરુષો આ રીતે પરિણમે છે, આ રીતે વર્તે છે. હું પણ અત્યારે એમ વર્તી રહ્યો છું, મારી પણ અંતરંગ પરિસ્થિતિ આ છે. ઉદયમાં વેપાર ધંધો બધું ચાલુ છે અને એવું નથી કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થાય એટલે પૂર્વ કર્મ ફરી જાય, એવું નથી. પૂર્વ કર્મમાં કાંઈ ફેર ન થાય અને એના ક્રમથી એ ઉદયમાં હાજરા આવે છે. પણ જ્ઞાની તૈયાર થઈ ગયા છે કે તું તારે હાજરા આવે તો મારું દેણું કરેલું છે ને, હવે હું એ હિસાબ ચૂકતે કરવા બેઠો છું, મને વાંધો નથી. પૂર્વ કર્મ નો ઉદય આવો આવશે તો એ પ્રશ્ન નથી. જ્ઞાની જે મેં પૂર્વે બાંધ્યા છે એવો ભલે આવે, ભલે આવે, મને કોઈ વાંધો નથી. હું નાતા દ્રષ્ટા રહીશ, નાતા દ્રષ્ટા રહેવાનો મારો પુરુષાર્થ હું છોડીશ નહીં. અને એ ઉદયને હું ખપાવી દઈશ. જીભ રાતે તો બંધાય, જ્ઞાતા ભાવે એ તો ન બંધાય તો છૂટે. આવ્યું છે કે છૂટું આવતું છે, ઉદયમાં આવ્યું તો છૂટું આવ્યું છે. હવે રાચે તો નવું બાંધે, ન રાખે તો નવું ન બાંધે, એટલું છૂટે. મને
લોકો
કહે
છે,
લોકોને જેમ કેવું હોય એમ કે લોકોને કે તમે અમેરિપતિ છો એટલે ઠીક આવશો, લોકો એમ કે આપણે ભાઈ 5-10 લાખ હોય ને લોકો એમ કે તમે તો ભાઈ કરોડો પછી નમજો પછી ક્ષેત્ર થોડા ને આવી જાય છે. ખોટું વાત છે તો પછી 10 લાખ પછી 11 લાખ નું દાન દઈ દેવું. અભિપતિ ને શું વાંધો, આપણી ભાઈ 10 લાખ નું જોડી છે, લોકો કરોડપતિ કરે છે, આપણે 11 લાખ નું દાન દઈ દેવું. કઈ ડાયરો નો દીકરો આપી દેતો નથી, આપી દે આપણી આગળ તો મફત માં વધે છે, આપડે થોડા દઈ દેવાના છે, કઈ તો પાકો થઈને દઈએ છે, કઈ ખર્ચો નથી કરતા બરાબર છે. અને કરોડો ઘરમાં હોય અને કોઈ દરવાજા ઉપર એમ લખે ભાઈ એ દિવાલો કાઢી છે સંભાળજો, તો એને ક્યાં વાંધો આવી જાય, આવી જાય છે વાંધો કેમ નહીં. અમૃત છે, અજ્ઞાન કાઢે એના ઉપર લખી ગયો કોલ સાથે કે ચાક થી લખી ગયો, આ ભાઈ એ દિવાલો કાઢી દે, દાંત કાઢશે કેમ કે એને ખબર છે કે મારી ગોળી મારી ભાઈ સાબુ જ છે, મારે હું લેવા દેવા, કોઈના કહેવાથી હું લેવા દેવા. એમ ઉદય ગમે તે હોય, પોતે શું છે એ પાકો અંદર નહીં, પણ હું જ્ઞાતા છું. લોકો ગમે એમ કે લોકો પંડિત કે તો ભલે, ભરત કે તો ભલે, ગાયો કે તો ભલે, ગાંડો કે તો ભલે, જેને જેમ કેવું હોય તે ભલે કે હું જે છું એ પોતે અંદર માં નાખવાને ગમે છે, એવી વાત છે. આ એક વાત ઉપર મંથન કરવા જેવો વિષય છે. આખો પત્ર જે એક જ મુદ્દા ઉપર છે, ફેરવી ફેરવીને એ વાત કરી છે 2-3 વાર, પણ આ એક જ વાત ઉપર મંથન કરવા જેવું છે કે શ્રીમદજીએ એમ કહ્યું કે જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તો એમને આવે છે, એમ બધાને આવે છે, મને પણ એમ જ છે કે ક્રમશઃ એક પછી એક પૂર્વકર્મનો પ્રારબ્ધનો ઉદય ચાલે છે. ગમે તે પ્રકારનો ઉદય હો, મારે એની અંદર 2 ભાગ નથી પાડવા કે આ મને અનુકૂળ છે ને આ મને પ્રતિકૂળ છે. એક જ નજરે ઉદયને જોવો છે, એ માત્ર મારા જ્ઞાનનું જ્ઞેય છે, હું માત્ર જ્ઞાતા છું, આ સિવાય મારે કઈ લેવા દેવા નથી. આમ માત્ર જ્ઞાતા ભાવે રહીને વેદનું સમ્યક પ્રકારે તે ત્રણેય કાળના જ્ઞાનીઓનું આચરણ છે, તે તને ત્રણેય કાળના જ્ઞાનીઓનો ધર્મ છે, અને એ ધર્મને અનુસરવા માટેની આ બધી વાતો આપ તત્વ રખ દિયા હૈ, એક ચિઠ્ઠી મેં એક પત્ર મેં કિતના તત્વ ભર દિયા હૈ, એમ બોલે બહુ પ્રબંધ આવ્યો છે. પત્ર આપ્યો મનમાં જ લાગ્યો, ગુજરાતી બરાબર વાંચી શકતા હતા, બોલી નતા શકતા, પણ વાંચતા કરતા આત્મધર્મ ગુજરાતીમાં વાંચ્યો. આ પુસ્તક પછી બધું એમને પોતાને પણ સ્વાધ્યાય ઘણો સારો હતો. અંતિમ દિવસે શ્રીમદ જ લઈ છે, જે દિવસે દેહ છોડ્યો બપોરે 4 વાગે, એ દિવસે સવારથી શરીરની અસ્વસ્થતા હતી, અવારનવાર શ્રીમદમાંથી સ્વાધ્યાય કરતા હતા. અંદર ની પરિસ્થિતિ તો છે ને, જ્ઞાની તો વળગે છે અનુકૂળતામાં, એકદમ એને રસ ચડી જાય છે અનુકૂળતાનો, હરખાઈ જાય છે, રસ ચડી જાય છે અંદર, બહુ બહુ સરસ થઈ ગયું, બહુ અનુકૂળતા આવી ગઈ, આપણો પ્રયત્ન સફળ થયો, આપણી હોશિયારી કામ આવી ગઈ, આપણી મહેનત પાર પડી ગઈ, શું એવા એને પરિણામ થયા કરે છે. અને પ્રતિકૂળતા આવે તો અંદરથી ખેડાઈ જાય છે, આવું નથી હોતો સારો, આમ નથી, આ થવું જ નહોતું જોતું, આમ નહોતું થવું જોતું ને, ક્યાંક ખરાબ બાંધે છે કે એમાંથી એને અહીંયા કહે છે કે તને ચૈતન્ય નિકાસ એમાં તે રસ લઈ લીધા છે, હવે ચૈતન્યની મીઠાશ આવવામાં એકને વિઘ્નરૂપ થઈ ગયું છે, માટે આ વાત સમજીને હવે નવો ઉદય આવે ત્યારે અનુકૂળતા પ્રતિકૂળતાની મીઠાશ લેવાનું છોડજે, ન છૂટે તો છોડવાના પ્રયત્નમાં રહેજે, તો છૂટશે, નહીં તો છૂટશે નહીં. બસ આટલી વાત કરવી છે. એ 158 થયું, 159માં શુદ્ધાત્મ સ્વરૂપને પામવા વાળો જીવ કેવો હોય છે એની પૂર્વ ભૂમિકામાં યથાર્થતા કેવી હોય છે, પાત્રતા કેવી હોય છે, એની સંક્ષેપમાં વાત લીધી છે. આત્મા સમજવા માટે જેને અંતરમાં ખરેખરી ધગશ અને તાલાવેલી જાગે, તેને અંતરમાં સમજણનો માર્ગ થયા વિના રહે નહીં. શું કરવું છે? કોઈ એમ કે છે કે વાત આત્મા ઓળખાતો નથી, વાત ખ્યાલમાં આવે છે પણ બહુ ઊંડી વાત તો નથી સમજાતી, પણ વાત ઠીક ઠીક સમજાય છે, પણ છતાં આત્મા ઓળખવો જોઈએ અને ઓળખીને જે આગળ માર્ગમાં આવવું જોઈએ, અંતર્મુખ થવું જોઈએ, એ પરિસ્થિતિમાં આવવા નથી. એને એમ કહે છે કે એ પહેલાંની પરિસ્થિતિમાં તો મજી આવ્યો નથી, ઘરમાં આવવું હોય તો આંગણે આવવું પડે, પહેલાં આંગણામાં પગ મૂક્યા વિના સીધું કોઈ ઘરમાં અધરથી તો આવે નહીં. તો એને કહે છે પેલા સમજણ સ્વરૂપને ઓળખવા માટે તને અંદરમાં કેવી ધગશ છે, કેવી તાલાવેલી છે, એના ઉપર આ આધારિત છે. જે જ્ઞાનમાં જે સમજણમાં આત્મા ઓળખાય છે એ સમજણ વાળું જ્ઞાન થોડું નિર્મળ થાય ત્યારે ઉઘાડ હોવા છતાં જ્ઞાન નો ઉઘાડ હોવા છતાં આત્મા નથી ઓળખાતો એનું કારણ કે ઉઘાડ છે પણ નેલો છે જ્ઞાન નેલું છે શેનાથી નેલું છે કે રાગ રસથી રંગાયમાન થયેલું છે રંગાઈ ગયેલું છે રાગ થી રંગાયેલું જ્ઞાન છે એટલો રાગનો રંગ ચડેલો છે જ્ઞાન ને એ જ્ઞાનની અંદર પોતાના જ સ્વભાવનું ભાસું બનતું નથી ઈચ્છા નકામી જાય છે મારા જ્ઞાનમાં મારો સ્વભાવ ભાસે એ હું રાગ છે રંગાયેલા જ્ઞાનમાં નથી બનતું જ્ઞાન છે એમાં પોતાનો સ્વભાવ પ્રતિભાસતો નથી આ તૈયારી અને પૂર્વ તૈયારીમાં આટલી વાત હોવી જોઈએ કોઈ પણ ભોગે ગમે તેમ કરીને બધું જ અવગણીને બધું જ ગૌણ કરીને તૈયારી અંદરમાં થાય તો એ કાળે એનો દર્શન ગુરુનો રસ કપાય છે આ તો સીધો ગણિત નો વિષય છે એક ને એક બે થાય એના કરતા વધારે સોલિડ વાત છે કે એ જ વખતે એનો દર્શન ગુરુ છે એ કપાય છે દર્શન મોહ મંદ થતા એનો રસ મંદ થતા જ્ઞાનમાં નિર્મળતા આવે છે ઉઘાડ તો છે જે મેલ છે રાગ રસનું રંજન પણ છે રંગાયેલું છે એ મેલ એનો ઓછો થાય છે ઓછો થાય છે એટલે એનો જે જ્ઞાનનો અરીછો છે એ થોડોક ચોખ્ખો થાય છે હાલ કાળી મસ્ત ઉપડી દીધી હતી એના બદલે એ પાથરું થઈ જાય છે એનું પડ રંગનું અને અંદર પોતાનો ચહેરો જ્ઞાનમાં જેમ પોતાનો ચહેરો જોવે પોતાની મુખાકૃતિ જોવે એમ એને પોતાના સ્વભાવની આકૃતિ ભાસે છે ઝાંખી થાય છે એને એટલી નિર્મળતા આવે છે તો એને અંદરમાં એને સમજણનો માર્ગ એ સમજણ કઈ છે એમ અંતર્મુખ થવું છે સમજણ શું કરવાની છે કે મારા સ્વરૂપને ઓળખીને હું સ્વરૂપ સન્મુખ અથવા અંતર્મુખ એમ થાવ મૂળ જે મુદ્દાની સમજણ છે એ આટલી છે આટલી સમજણ કરવા માટે એને સૂઝતું નથી એનું કારણ એનું જ્ઞાન છે બુદ્ધિ છે મતિ છે એ મેલી થઈ જેના પરિણામ સ્વભાવ તો સુખરૂપ ને શીતળ છે શાંત શીતળ જે સ્વભાવ છે હવે જેના પરિણામમાં આર્ત ધ્યાન છે પરિણામમાં આર્તતા વર્તે છે આ જોઈએ ને તે જોઈએ આ ન જોઈએ ને તે ન જોઈએ જોઈએ ને ન જોઈએ જોઈએ ને ન જોઈએ સિવાય બીજું શું છે જેના પરિણામ ઘણા આર્ત છે એ રીતે એ આર્તતામાં જે ઘણો દુઃખી છે મને એને ખબર હોય કે ન હોય એવા આ જીવને શીતળ એવું શાંત સુખ કેવી રીતે પ્રતિભા છે જેનું જ્ઞાન એ પરિણામની આર્તતા સાથે વિચળાઈ ગયું છે શું એને શીતળ એવો શાંત આત્મ સ્વભાવ ભાસે કેવી રીતે કોઈ રીતે ન ભાસે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે હવે એને એમ કહે છે કે મારો એવો જે શાંત શીતળ સ્વભાવ છે એ મારે ગમે તેમ કરીને એ જ ઓળખવો છે એ જ જાણવો છે એની તૈયારી માટે પોતે જ્યારે ઉત્સુક થાય છે ત્યારે ભલે પૂર્વ પરિણામ ગમે તેવા કર્યા હોય, ગમે તે જાતના કર્યા હોય, કનિષ્ઠમાં કનિષ્ઠ પરિણામ કર્યા હોય, પણ જો એ સમજવા માટે ખરી લગ્નીને તાલાવેલીમાં આવે, કનિષ્ઠમાં આવે, એક સેકન્ડમાં પાત્રતા એની પૂર્વ ભૂમિકા આવવા માટે એને કાંઈ વાંધો આવતો નથી. સમ્યક દર્શન માટે ભલે હજી સમય લાગશે, પણ સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકા જે પાત્રતા છે એમાં એટલી સુંદર સગવડ છે કે એક સેકન્ડ પહેલા ગમે એ વાત હોય, બીજી સેકન્ડે આખું વાત ફરી જાય છે, બધી વાત બદલી જાય છે, એવી ભૂમિકામાં એ તરત જ આવે છે. એટલા માટે નારકીનો જીવ પણ પામે છે. સાતમી નારકીમાં ગયો છે એ ઓછા પાપ કરીને નથી ગયો, એને પૂરા પાપ કર્યા છે. પછી આગળમાં આઠમી નારકી નથી, સાતમી નારકીમાં ગયો એનો અર્થ એ પૂરા પાપ કર્યા છે, કોઈ બાકી રાખી નથી. છતાં ત્યાં સમય એની પૂર્વ ભૂમિકા આવવા માટે કોઈ શરત નથી, બસ પૂર્વ ભૂમિકામાં એવો સમય પ્રશ્ન પામે પામશે. અહીંયા એ જ કહેશે કે એને અંતરના સમજણથી માર્ગ થયા વિના રહેશે નહીં, અને એ પોતાની ધનુષના બળે અંતરમાં માર્ગ કરીને નિશુદ્ધાત્મ સ્વરૂપને પામશે. જ કદાચ પામશે, કદાચ નહીં પામે એમ નથી કહેતા. પાત્રતામાં આવ્યો, યથાર્થપૂર્વ ભૂમિકામાં આવ્યો, જરૂર પામી જશે એમ કહે છે. શું પાત્રતા થઈ છે તો કદાચ નહીં પામ, કોને ખબર, કદાચ પામી જશે એમ નથી કહેતા. કેટલાક જ્ઞાનીઓને તો કેટલાક મુમુક્ષુઓનું ભવિષ્ય નજર અમે દેખાય છે. જેમ કે શ્રીમદજી લઈએ, એને એમ લાગે કે આ જીવ તો બહુ પાત્ર છે, બહુ રૂઢો જીવ છે, આ આટલા ટાઈમમાં કામ કરી લે એવો જીવ છે, એવું એના ભાવ દેખાઈ જાય છે. એના લાંબા ભાવ નથી, એવી ખબર પડે છે. એવી નિર્મળતા હોય છે, સમય જ્ઞાનની એવી નિર્મળતા હોય છે. બળ તો અનંત ગીરી પડ્યું છે. સમની પંચેન્દ્રિયને એના પોતાના હિત થાય, હિત અહિતમાં એનો પુરુષાર્થ કામ કરે, એટલું બળ તો એને પ્રગટ જ છે. મૂળ એનો ઉપયોગ ઊંધો કરે છે, એને બળ છે ને, એની પાસે બળ નથી એ વાત નથી, જ્ઞાન છે અને પુરુષાર્થ બે છે એની પાસે, એ મૂડી એ વાપરે છે ખૂટી જગ્યાએ. જેનાથી એને રોગ મટાડવાની દવા લેવી જોઈએ, એના બદલે એનાથી જે રોગ વધારવાની ચીજ લઈને રોગ વધારતો જાય છે, થતો જાય છે, આ ઊંધો ચાલે છે. એટલે એ વાત અહીંયા લીધી છે કે આ જીવને પોતાનું સ્વરૂપ સમજવા માટે કેટલી લગની છે, કેટલી તાલાવેલી છે, કેટલી ધગશ છે, એના ઉપર એના પામવાને નહીં પામવાનો આધાર છે. કોઈ કાળે કોઈને પણ એવું નહીં બને કે એને આવી ભૂમિકા આવ્યા વિના પામવું જશે, એવું કોઈ કાળે નહીં બને. એ વાતનો નિર્ણય રાખવો, અને એ પરિસ્થિતિ ઊભી ન થઈ હોય તો બીજી પરિસ્થિતિમાં જોર ક્યાંય કરી બેસવું, જોર કરી બેસો અને જરાક હળવા રહીને પાછા ફરવાની બીજી રીતે કોઈ બીજી રીત નથી, આ જ રીત છે. ત્રણેય કાળે આ પરિસ્થિતિ એટલે શું છે કે રસ ન લઈ લેવો, બીજી પરિસ્થિતિમાં અધિકાય કે મીઠાશ ન લઈ લેવી, જરાક જાગ્રત રહીને રોગો જીવને મને ગમે તે અનુકૂળતા આવી હોય કે ગમે તેવી પ્રતિકૂળતા આવી હોય. પણ ઉલઝીને પડવું નહીં, ઊંધી દિશામાં આગળ ન વધવું, રોકાઈ જવું, બ્રેક મારવી, ચાલતા હોય પરિણામ તો એને જાગૃતિ લાવીને બ્રેક મારવી, ઠંડા થઈ જવા દે. સ્વરૂપ પ્રાપ્તિની તાલાવેલીને ધ્વસ હોય તો એને કોઈ ઉદયમાં રસ આવે નહીં. બને ગમે તે સમજે કે બધા પૂર્વક્રમના ખેલ છે, પૂર્વ કર્મ ને લીધે થવાના છે, થવાના છે ને થઈ જવા દો, જે થઈ જતા હોય એને આપણે ક્યાંય એમાં ઊંડા ઉતરવું નથી. આપણે આપણો રસ્તો પકડ્યો છે, બરાબર છે, આપણા રસ્તે ચાલ્યા જ આમાં. અત્યારે રસ્તા ઉપર નીકળે આ છોકરાઓ આપણે ડ્રમ છાંટે છે ને આ દિવસમાં, તો હું પછી ઉભા રહીએ એને કાઢવા માટે ઉભો રહીએ, પોતે ઈચ્છા રાખે તો ન ભળે, ન ભળવાનું એની જો તૈયારી હોય તો ન ભળે, ભણવાની તૈયારી હોય તો પૂરેપૂરો રંગોળાઈ જાય, શું થાય બરોબર રંગોળાઈ જશે. એને રસ પોતાનું હિત કરવાનો આવે એટલે આ રસ ઓછો કરવો ન પડે, થઈ જ જાય. મારે મારા રસ્તે જવાનું છે, બસ બીજા રસ્તે જવાનો રસ નહીં આવે, સીધી વાત છે. એટલે એવું છે કે એવું પણ બને એમાં યોગ્યતાનો સવાલ છે. યોગ્યતા વિશેષ હોય તો ગમે તેવા ઉદયમાં, અથવા તો વધારે કપરો ઉદય હોય ત્યારે વધારે પુરુષાર્થ ચાલે છે. પણ યોગ્યતા ઓછી હોય તો પરિણામ ઘેરાઈ જાય, ઉદયની અંદર પરિણામ ઘેરાઈ જાય. જો યોગ્યતા વિશેષ હોય તો વધારે કપરો ઉદય હોય તો એમાં વધારે પુરુષાર્થ કામ કરે, એ તો પોતાની યોગ્યતા ઉપર આધારિત છે. સવાલ એટલો છે કે એટલી યોગ્યતા ન હોય તો શું કરવું જોઈએ, આ વિચારણીય વિષય છે. કે જેની એટલી યોગ્યતા હોય અને ઘણી પ્રતિકૂળતા આવે ત્યારે પણ, ત્યારે દરેક બાબતમાં તો વાત એટલી છે કે પોતાના પરિણામ કેમ ન બગડે એનો એને વિચાર કરવાનો છે. પોતાના પરિણામ વધારે નીચી કોટીના ન થાય એટલો એને વિવેક કરવાનો છે. તો સામાન્ય રીતે લોકો કહે છે ને, જ્ઞાની હોય છે ને કેમ દવા લે છે, જ્ઞાનીને માથું દીધો માથાનો દુખાવો છે તો કોઈ એમ કે કામ કરો, કોઈ કે કામ કરો, કોઈ કે કામ કરો, ચાર વાત માંથી એક વાત કરે પણ ખરા, કેમ એમ કરે છે કે એ પણ ત્યાં એડજસ્ટમેન્ટ કરે છે કે પરિણામની દવા કરવી છે. આ શરીર ભિન્ન છે, વેદના ભિન્ન છે, છતાં પણ પોતાના પરિણામ લાગી જતા હોય તો કોઈ પરિણામની દવા કરવી છે, કઈ ને કઈ ઔષધ લઈએ છે. એવો એની સામે એક વિકલ્પ છે, વિકલ્પની સામે એક વિકલ્પ છે કે આ ઘણો દુખાવો છે, એવા એક વિકલ્પની સામે આ એક વિકલ્પ છે, આથી વધારે કઈ નથી. જોકે દવા લે છે કેવો વિકલ્પ કરે છે જેથી વેદના મટી જાય એવો કોઈ સિદ્ધાંત નથી, એવો કોઈ વસ્તુ સ્થિતિ નથી, એવો કોઈ નિયમ નથી. તો પણ એ વિકલ્પની એટલી દવા છે કે જેમાં હળવાશ આવે છે, હળવાશ આવે ત્યારે પાછો પ્રયત્ન કરી શકે. તો એને શું કરવું જોઈએ કે પરિસ્થિતિને હળવી કરવી જોઈએ. જેમ તબીબી વિજ્ઞાનમાં છે કે કોઈ માણસને 105-106 ડિગ્રીનો તાવ થઈ જાય તો એને એકદમ હુમલો આવ્યો, એમ કે તાવનો હુમલો આવ્યો છે તો એક વખત તો એમ કે એને ટેમ્પરેચર ડાઉન કરો,
નહીતર કોઈ બીજી દવા લાગુ નહીં પડે અત્યારે. તો એને બહુ ઇન્જેક્શન આપી દે કે જે ઇન્જેક્શન ને લઈને થોડી સાઈડ ઇફેક્ટ ખરાબ આવતી હોય, તો પણ એને એન્ટીબાયોટિક આપીને એક વખત તો એને નીચે લાવી દે. 100, 101, 101, 102 થાય પછી એને બીજી ટ્રીટમેન્ટ આપે. એમ કસાય નો પારો ચડી જાય કે ભાઈ આ માથાનો દુખાવો તીવ્ર છે અને પરિણામ હવે કાબુમાં રહેતા નથી, એટલો બધો વેદનાનો વેદનાની એટલી બધી તીવ્ર મંદતા છે કે મુમુક્ષુને નહીં, જ્ઞાનીને નહીં, મુનિઓને કોઈ વાર તકલીફમાં મૂકી દે પરિણામની દ્રષ્ટિએ. અહીંયા છે ને આ એ વાત છે. એમાં સામાન્ય રીતે તો મુનિઓમાં ઘણી શક્તિ છે, મુનિરાજ તો બહુ સમર્થ છે અષાતાને વેદવા, પણ અષાતાની વેદનામાં પણ એટલા બધા જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટના પ્રકારો છે, મૂળ દશામાં કોક વાર હલી જાય. શું બીજા મુનિઓ એને સ્થિતિકરણ કરે એ એને દ્રષ્ટાંત લીધું છે. ત્યાંનો મતલબ શું છે? એવા પરિણામ એવી પણ પરિસ્થિતિ થાય છે કે વેદના અસહ્ય જેને કહેવાય, અસહ્ય એટલે એની કેપેસિટીથી વધારે પડતી, ત્યારે એને શું કરવું? કે ત્યારે એને એ વેદનાના પરિણામ તીવ્ર થાય, વેદના સંબંધિત એની હળવાશ આવે એવો ઉપાય કરવો. એ ઉપાયમાં લાગતા પરિણામમાં હળવાશ આવતા એ પાછો પોતાના પ્રયત્નમાં લાગે છે, કેમ કે એને એની એનો જે પ્રયત્ન છે એની ધગશ છે એ એનાથી ભિન્ન પડવાની છે, એટલે પાછો વેદનાના પ્રયત્નમાં લાગે થોડો હળવો છે. એમ એને પર્યાયાર્થિક નૈના ન્યાયો છે એની અંદર, દ્રવ્યાર્થિક નૈના ન્યાયો સીધા કામ ન કરતા હોય તો પર્યાયાર્થિક નૈના ન્યાયો એને વિચારવા જાય. દવા વગેરે લેવાનો વિકલ્પ તો એક વાત છે, પણ પછી પર્યાયાર્થિક નૈના ન્યાયો હોય છે કે આ જીવે એમનું આ વેદના ઉભી થાય એવું પહેલા કર્મ બાંધ્યું છે તો ઉદય આવ્યો છે, એમને એમ આવ્યો નથી, અને આવ્યો છે તો ભલે આવ્યો, વિચારણામાં જાય એટલે બધું આવડું પડી જાય. શું પર્યાયાર્થિક નહીં વિચારણામાં જાય એટલે હળવો થઈ જ જાય, હળવો થાય એટલે વળી પર્યાયાર્થિક નહીં વિચારણામાં આવી જાય કે આ આત્માને પરિણામનો પણ સ્પર્શ નથી, પરિણામથી પણ ભિન્ન છે, એક સમયના પરિણામથી પણ હું ભિન્ન છું, અંદરમાં જેવો અખંડ ચૈતન્ય મૂર્તિ અખંડ શિવપદની મૂર્તિ છું એમ બધી પાસે એના ઉપર આવી એમ બધી અંદરની રમત છે અને એ ક્યાં કેવી રીતે ચાલે છે એ સમજી લેવું, પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એનો ઉપયોગ કરવો, પ્રયોગ કરવો, એમાં અવશ્ય સફળતા મળે છે. વિશેષતા આ માર્ગની એવી છે કે સમજણને કોઈ લાગુ કરે ત્યારે ઓછા ઊંચા સફળતા મળે મળે ને મળે જ. પ્રયોગ કરવા તૈયાર થાય પ્રયોગમાં એટલે સમજણને લાગુ કરે એનું નામ પ્રયોગ છે, સમજણને લાગુ કરે અને કાંઈ સફળતા ન મળે એવું બનતું નથી, એટલું તો નહીં પણ તે જ સેકન્ડે સફળતા મળે છે, જ્યારે લાગુ કરે એ જ સેકન્ડે એને સફળતા મળે છે, જરા પણ એનું ફળ ઉધાર આવે છે પછી આવે છે એવું નથી બનતું. એ અનુભવ સિદ્ધ વાત છે, અનંત જ્ઞાનીઓના અનુભવથી સિદ્ધ થયેલી વાત છે કે જીવ જો પોતાના સમજણને ઉદયમાં લાગુ કરે પ્રયોગાત્મક રીતે તરત જ એને ફાયદો થવા લાગે છે, અને એ ફાયદો છે એ કોઈ સાધારણ ઉપર ઉપરનો ફાયદો નથી, બહુ મોટો ફાયદો થાય છે, ઘણો મોટો ફાયદો થાય છે, એની શક્તિ જ વધતી જાય છે પ્રયોગ કરવાની, જેમ જેમ પ્રયોગ કરવાની શક્તિ વધતી જાય છે તેમ તેમ એની જ્ઞાનની નિર્મળતા વધતી જાય છે, જેમ જ્ઞાનમાં ભાવભાષણ વધતું જાય છે તેમ તેમ એનું જ્ઞાનનું બળ એટલે એનો પ્રયોગ કરવાનો પુરુષાર્થ વધતો જાય છે, અને એ જીવ દર્શન મૂળને ઉપમાવીને પામે પામે ને પામે ન પામે એવું ન બને એમ જરૂર છે, નિયમથી પામે પણ એને કામે લાગવું જોઈએ, કામે લાગે તો કોઈ બી કામ ન થાય, અને કામે લાગે તો બહુ ઝડપથી કામ થવા લાગે છે. એ વાત દીધી છે, ગેરંટી આપે છે કે પોતાની ઘટના મળે અંતરમાં માર્ગ કરીને એ નિશુદ્ધાત્મ સ્વરૂપને પામશે. જો એને પોતાના સ્વરૂપ પ્રાપ્તિની તાલાવેલી હશે તો એ પાયમા વિના રહેશે નહીં. નિયમબદ્ધ વાત છે, જે કોઈ પાયમા છે એ પોતે પોતાની અનુભવથી જ વાત કરે છે કે આમ જ થાય છે, અને એમાં એને નિશંકતા એટલી લાગે છે કે આમાં નહીં સફળ થવાની પરિસ્થિતિ ક્યાં છે. કોઈ પરિસ્થિતિ એવી નથી જે સફળ ન થાય. તિરિંચો થયા, નારકીઓ થયા, મનુષ્યને વિચાર ક્યાં કરવાનો રહે છે? કોઈ એમ કે ભાઈ આ હજારપતિ આ વેપાર કરે છે તો પછી લખપતિ અને કરોડપતિ એમાં લીએ છે કે કરી શકો? એટલે ફલાણા ભાઈ કરીએ કે છે આપણે તો પછી આપણે ન કરીએ પ્રશ્ન ક્યારે છે? એને સીધું જ એમ લાગે છે, એને એમ લાગી લીધું કે અરે નારકીઓ કરે છે, તિરિંચો કરે છે, મનુષ્યને શું વાંધો છે, મારે શું વાંધો છે, હું તો ઘણી મૂડી લઈને બેઠો છું એના કરતા. એને તો એકદમ હળવો પ્રશ્ન થઈ જવો જોઈએ આ સમસ્યા, એના માટે તો ઘણી હળવી લાગવી જોઈએ. એમ એક સંભવ છે 160 માં અંદરમાં શાસ્ત્ર અભ્યાસ નું શૈલ્ય ન રહે એના માટેની વાત છે. જગતની અંદર ધર્મના ક્ષેત્રમાં ધર્મ પામવાને બદલે ઊંધી માન્યતાનું શૈલ્ય મોટાય છે કે આ વ્રત કરીએ છીએ, આ તપ કરીએ છીએ, આ જપ કરીએ છીએ માટે આપણું કલ્યાણ થઈ જશે. આત્મપ્રાપ્તિ એટલે કલ્યાણ. આ વ્રત લીધા છે કે આ ઉપવાસ કર્યા છે કે આટલા જપ કરીએ છીએ, એવી કોઈને કોઈ બાહ્ય ક્રિયાથી બાહ્યાચરણથી આત્માનું કલ્યાણ થશે એ માન્યતા શૈલ્ય છે. શૈલ્ય છે એટલે કે ઊંધી માન્યતાનું મોટું પાપ છે. પરિણામ આમ પુણ્યના દેખાય છે, ક્રિયા પુણ્યની દેખાય છે, શુભ ઉપયોગમાં જીવ વર્તે છે, પણ અંદરમાં શૈલ્ય ઊંધું થાય છે અને શૈલ્ય દ્રઢ થાય છે. આમ કરતા કરતા હું પામીશ. તો એ જેમ ચોખ્ખે ચોખ્ખું સમજી શકાય એવું શૈલ્ય છે, એક બીજા શૈલ્યની વાત કરવી છે અહીંયા ગુરુદેવને. કે અહીંયા જે સાંભળવા આવ્યા, ગુરુદેવને સાંભળવા આવ્યા, એ તો કઈ વ્રત જપના બાહ્ય ક્રિયામાં નથી પડ્યા, એ શાસ્ત્ર અભ્યાસમાં પડ્યા છે. એને કોઈ શૈલ્ય છે કે હા એને થાય છે? કેટલા એમ વિચારી રહ્યા છે કે બહુ શાસ્ત્ર વાંચો, ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરો, ઘણું વાંચો, ઘણું સાંભળો, ઘણી ચર્ચા કરો, એનાથી અનુભવ થઈ જશે. ઓલું શૈલ્ય છે એવું જ આ શૈલ્ય છે, બે શૈલ્યમાં કઈ બે આવી વાત છે. રાજમલજી વાત કરી સારી વાત છે. શાસ્ત્રમાં તો આત્માની વાતો આવે છે, દ્રવ્યાર્થિક નહીં અને પર્યાયાર્થિક નહીં છે, આત્માના વિષયમાં વાતો ચાલે છે. તો પર્યાયાર્થિક નહીં છે, કોઈ એક પર્યાયમાં કાર્ય કરે છે, અને કર્મ બંધાય છે. જયારે ઉદય આવે છે ત્યારે એ પર્યાય નથી હોતી, ભોગવનારી પર્યાય કોઈ બીજી હોય છે. એમ પર્યાય આર્થિક નહીં, અન્ય અન્ય પર્યાય કરે છે, અન્ય અન્ય પર્યાય કર્મને ભોગવે છે એમ સમજી શકાય છે. છતાં એવું સમજ્યા એનાથી સાધ્ય સિદ્ધિ તો કાંઈ નથી. વાત સાચી છે, છતાં કહે છે કે એનાથી કાંઈ સાધ્ય સિદ્ધિ નથી. હવે દ્રવ્યાથી જ લઈ છે, જે જીવદ્રવ્ય જ્ઞાનાવરણ આદિ કર્મને કરે છે તે જ જીવદ્રવ્ય ભોગવે છે, બીજો નથી ભોગવતો. અહીંથી ગયો, તિર્યંજ થયો, નારકીમાં થયો, એને ભોગવવું એ જ જીવદ્રવ્ય છે, બીજો નથી. એવું સમજે છે, એવું હોય છે તો પણ એમ સમજતા સાધ્ય સિદ્ધિ તો કાંઈ નથી. કર્તૃત્વ નહીં જીવ પોતાના ભાવનો કરતા છે, તથા ભોક્તૃત્વ નહીં જે રૂપે પરિણમે છે તે પરિણામનો ભોક્તા છે, એવું છે અને એમ જ હોય એવું વિચારતા પણ શુદ્ધ સ્વરૂપનો અનુભવ નથી. કારણ કે આવું વિચારનું અશુદ્ધ રૂપ વિકલ્પ છે, અથવા આત્મા અકર્તા છે, અકર્તૃત્વ નહીંથી આત્મા અકર્તા છે, શુદ્ધ સ્વરૂપે આત્મા અભોક્તા છે, અભોક્તૃત્વ નહીં છે, કરતા ભોગતા નથી. એમ પણ હો તો પણ એવું વિચારતા પણ શુદ્ધાત્મ સ્વરૂપનો અનુભવ નથી. શું શાસ્ત્ર વાંચતા સંયમો ભરી જાય એની વાત છે. કારણ કે કોઈ નહીં વિકલ્પ, અન્ય કરે અન્ય ભોગવે, કરતા ભોગતા હો કરતા ભોગતા ન હો, એમાંથી કોઈ વિકલ્પ. શુદ્ધ વસ્તુ માત્ર જે જીવદ્રવ્ય છે, જીવ સ્વરૂપ છે, તેમાં કોઈ પણ કાળે શુદ્ધ સ્વરૂપના અનુભવ રૂપ સ્થાપવાને સમર્થ નથી. શાસ્ત્રાભ્યાસમાં તારો ગમે તેટલો વિકલ્પ ચાલે, કોઈ વિકલ્પ તને શુદ્ધાત્મ સ્વરૂપનો અનુભવ કરાવે એ એવું સમર્થ, એવું સામર્થ કોઈ વિકલ્પમાં નથી. ભાવાર્થ આમ છે કે કોઈ અજ્ઞાની એમ જાણશે કે આ સ્થળે ગ્રંથ કરતા આચાર્ય આ ગ્રંથની અંદર આ ગ્રંથના રચયિતા આચાર્ય છે, એમણે કરતાપણું અકર્તાપણું ભોક્તાપણું અભોક્તાપણું ઘણા પ્રકારે કહ્યું છે, બહુ લાંબુ લાંબુ વર્ણન કર્યું છે, તો શું એનાથી અનુભવની પ્રાપ્તિ થતી હશે? આ સમયસાની વાત કરે છે. સમાધાન આમ છે, એ પ્રશ્નનું સમાધાન આમ છે કે સમસ્ત નૈવિકલ્પોથી શુદ્ધ સ્વરૂપનો અનુભવ સર્વથા નથી. શું કહ્યું? સર્વથા નથી. અનેક પ્રકારથી આત્માને વિચારવાની વિકલ્પ વાળા જ્ઞાન ની કાર્ય પદ્ધતિ. એ કાર્ય પદ્ધતિ થી નિર્વિકલ્પ અનુભવ થશે કે સર્વથા નહીં થાય એમ કે છે. શું કે સર્વથા શબ્દ તો કહે છે કે શું થાય કે અમારે તો અમને તો સ્વસંવેદન પ્રત્યક્ષ સમસ્ત વિકલ્પોથી રહી શુદ્ધ ચેતના રૂપ અનંત શક્તિ ગર્ભિત ચેતના માત્ર વસ્તુની અનુભવમાં પ્રાપ્તિ થાવ, અમારે આ વિકલ્પનું કઈ કામ નથી. આમ બહુ મુદ્દાની વાત કરી છે. જે મૂર્ખ જીવો શાસ્ત્રનું અધ્યયન કરે છે એને અપૂર્વ માર્ગદર્શન થયા આ વિષયમાં.
કૌષ્ટિકામાંથી લીધું છે ને?
હા,
કૌષ્ટિકાનો પ્રશ્ન નંબર આપો.
બસો નવ છે, બસો નવ અને સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારનો 70મો કળશ છે, પહેલાના કલમ 209 નંબરના કળશ શું કહે છે. હવે વાંચન કેટલી વાર રાખું નક્કી કરવું પડશે કે નહીં, અઠવાડિયામાં 7 દિવસ આપણે 6 દિવસ રાખીએ છીએ, છના 5 કરવા કે 6 ના 7 કરવા કે 7 ના 14 કરવા, આ રાતનું વાંચન ગોઠવવું કે ન ગોઠવવું. શું કરવું મારે, શું કરવું હવે વધારતા જવું. પછી 14 કર્યા પછી એમ કે છે હવે બપોરનું વિકાસ વખત રાખવા છે, 21 કરો. હે શું વાતો કરવું છે એવી વાત છે. એ ભલે શાસ્ત્ર સ્વાધ્યાય કરવામાં આવતો હોય તો પણ એ સ્વાધ્યાયના વિકલ્પો ઘટાડવાનો પ્રયત્ન રાખો, ઘટાડવાનું લક્ષ્ય રાખવું, વધારવાનું લક્ષ્ય રાખવું નહીં, એમ ચોખ્ખી વાત છે. સર્વથા નથી એમ જોર માર્યું છે રાજમલીએ, ઘણું જોર માર્યું છે સર્વથા નથી એમ કે છે. કોઈ કોઈ કળશમાં જેમ જેમ અધિક વિકલ્પ કરે છે, શાસ્ત્ર વાંચીને જેમ જેમ અધિક અધિક વિકલ્પ કરે છે, અધિક અધિક દૂર જતો જાય છે. ઘટાડો ઘટાડીને જે અંદરનું